ત્રીસ નંબરનો બોલ છે એના ઉપર આપણે સ્વાધ્યાય કરશું. એ પહેલા ઉપયોગ, પરિણતિ અને દ્રષ્ટિ. હમણાં પૂજ્ય બેનસીની ચર્ચામાં જે વાત આવી, દ્રષ્ટિનું કાર્ય શું છે, જ્ઞાનનું કાર્ય શું, ચારિત્રનું કાર્ય, આપણને શું લાગતું હોય છે? દ્રષ્ટિ અને જ્ઞાન ચારિત્રમાં શું લાગતું હોય? એકબીજાથી વિરુદ્ધતા લાગતી હોય છે. વિરુદ્ધતા નથી, એનું કાર્યક્ષેત્ર એવું છે. જેમ જ્ઞાનનું કાર્યક્ષેત્ર શું છે, એ કોને જાણે? એક ધર્મને જાણે કે અનેક ધર્મોને જાણે? અનેક ધર્મોને જાણે. જાણે દ્રષ્ટિનો શું સ્વભાવ છે? એક જ ધર્મને. એટલે આપણને શું લાગતું હોય છે? વિરુદ્ધતા લાગતી હોય છે. એવું નથી ગુજરાતીમાં, ખરું? કાર્યક્ષેત્ર તો ખબર પડે. જેમ કોઈ કંપનીમાં હોય, એમાં એક પરચેસ મેનેજર હોય, સેલ્સ મેનેજર હોય, ફાઇનાન્સ, દરેકનું શું હોય? પોતપોતાનું કાર્યક્ષેત્ર જુદું હોય. એકબીજાના એ લોકો કેવા હોય છે? કોઓર્ડિનેશનમાં કામ કરતા હોય. પોતપોતાનું કાર્ય જાણ, છતાં એકબીજાના સહાય હોય છે. એમ અહીંયા કીધું ને, એક જ આત્માના બધા ગુણો છે. સાધનામાં બધું જ સાથે છે. તો શ્રદ્ધા છે એક જ પોતાના એકરૂપ અખંડ અભેદ ત્રિકાળી તત્વને પકડીને બેસે. અને જ્ઞાનમાં શું છે? જ્ઞાનમાં ઉપયોગ ને લબ્ધ બે ધારા હોય છે. શું હોય છે? શ્રદ્ધામાં ઉપયોગ અને લબ્ધ ન હોય. આ શેમાં હોય છે? જ્ઞાનમાં. શ્રદ્ધા કહો, દ્રષ્ટિ કહો, રૂચિ કહો, રસ, બધા એકના જ અર્થમાં. સમ્યક દર્શનની જે છે ને પરણતી, જે શ્રદ્ધા ગુણની, શ્રદ્ધા અને દ્રષ્ટિ બે એક જ અર્થમાં છે. તો એ આખું જ્ઞાનમાં બે પ્રકાર ચાલતા હોય. ક્યાં બે પ્રકાર ચાલતા હોય? લબ્ધ અને ઉપયોગ. સવિકલ્પ દશા હોય ત્યારે શું હોય છે? સવિકલ્પ દશા. લબ્ધ રૂપે પરણતી હું જ્ઞાયક છું એવી જ્ઞાતાપણાની ધારા ચાલતી હોય છે. પણ ઉપયોગ કેવો હોય છે? બહિર્મુખતામાં. કેમ એવું હોય છે? જેવું જ્ઞાનમાં, જેમ શ્રદ્ધાએ પોતાના આત્માને કેવો ગ્રહણ કર્યો છે કે હું શરીરવાળો છું, કર્મવાળો છું, રાગવાળો છું, એવું નહીં. ચાલો, જ્ઞાને સમ્યક દ્રષ્ટિના જ્ઞાનની વાત ચાલે, સવિકલ્પ દશાની વાત ચાલે. જ્ઞાને આત્માને કેવો જાણ્યો છે? શરીરવાળો, કર્મવાળો, રાગવાળો, કેવો? જે અતિન્દ્રિય જ્ઞાનની ધારા નિરંતર વર્તે છે એ શ્રદ્ધાની જેમ જ પોતાને તિકાળીને જાણે. પણ સાથે રહેલું જે જ્ઞાન છે એની એક વિશેષતા છે, તો એનો ઉપયોગ આત્મા એ બહિર્મુખતામાં જાય. શા માટે જાય છે? લબ્ધમાં જ્ઞાયક તરફ હોવા છતાં અતિન્દ્રિયપણામાં ઉપયોગ બહાર જાય છે. શા માટે જાય છે? શ્રદ્ધાની પણતીમાં એવું બે ભેદ નથી. શા માટે બહાર જાય છે? પુરુષાર્થની ઓછપ છે. સુખ બુદ્ધિથી ઉપયોગ બહાર નથી જતો. જ્ઞાનીનો જે ઉપયોગ જાય છે એ શેના કારણે જાય છે? ત્યાં સુખ ગોતવા માટે જાય છે, એકત્વ માટે જાય છે, મમત્વ માટે જાય છે, કે ચારિત્રનો પુરુષાર્થ, અથવા જ્ઞાનનો પુરુષાર્થ અને ચારિત્રનો. એ ચારિત્રનો પુરુષાર્થ ઓછો હોવાથી ઉપયોગ કેવો છે? બહિર્મુખતામાં જાય છે. અને તેથી એમાં આવા વિકલ્પો ઉભા થાય. પણ એ ઉપયોગ બહારમાં એવો નથી જતો કે અંદરની જ્ઞાતા ધારા છૂટી જાય. શ્રદ્ધા બહુ બેનશે, પૂજ્ય બેનશે બહુ સુંદર રીતે કે અંદરની શ્રદ્ધાની પણતીને તોડીને ન જાય. એ બહારમાં ઉપયોગ ગયો છે. સે કઈ રીતે ગયો છે? અસ્થિરતા પણ એ ગયો છે. એ કોઈ ત્યાં હિત બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, એમાં એકાકાર ને કરતું થવું છે એના માટે નથી. અને એવી જ રીતે એ ચારિત્રની પણતીમાં જેટલો કસાયનો અભાવ થયો, ચોથે ગુણસ્થાનની વાત કરીએ તો કયો કસાઈ ગયો છે? અનંતાનુબંધી કસાઈ ગયો છે. તો એટલી ચારિત્રની શુદ્ધતા, એ વિતરાગતાની ધારા તો નિરંતર રહે છે, પણ એ ચારિત્રની પણતી પૂર્ણપણે સ્વરૂપમાં થઈ જાય એટલો પુરુષાર્થ નથી એટલે બહિર્મુક્તામાં, જ્ઞાનનું બહિર્મુક્તામાં છે અને ચારિત્રમાં રાગ દ્વેષનો ઉદ્ભવ પણ અસ્થિરતાના રાગનો. તો આ રીતે એક જ સમયમાં શ્રદ્ધામાં શું આવે, શ્રદ્ધામાં શું આવે, હું પૂર્ણ પરમાત્મ તત્વ છું, હું સિદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છું, તે જ વખતે જ્ઞાનમાં શું આવે, જ્ઞાન સ્વભાવ તરફ ઢળેલા સુધનયની અપેક્ષાએ પોતાને પૂર્ણતાને સ્વીકારે છે અને છતાં પર્યાયમાં રહેલી અધુરાશ એને પણ જ્ઞાન જાણે છે. જો જ્ઞાન એકાંતે શ્રદ્ધાની જેમ જ કરે તો શું થાય, એકાંતની વાત છે, કેવળ જ્ઞાન કરતા આગળ વધવાનો પુરુષાર્થ જ નહીં રહે. જેમ શ્રદ્ધાએ પોતાના પૂર્ણ તત્વને પકડ્યું છે એમ જ્ઞાન, સાધક દશાની વાત આપણે કરીએ છીએ, એમ જ્ઞાને સર્વથા પોતાને પૂર્ણપણે સ્વીકારી લીધું તો પછી આગળ વધવાનો પુરુષાર્થ કેમ રહે છે. જ્ઞાનમાં એ ખ્યાલ આવે છે કે મારે હજી ઘણું કરવાનું બાકી છે. આવે છે વચનામાં કે એ ગણધરદેવ જેવા પણ કેવળ જ્ઞાનની સામે પોતાને સરખામણે તમે કેવા છીએ, તરણા તુલ્ય છે. અને એ માટે એક સરસ એમાં એક વાત સારી આવે છે, જ્ઞાનીને શું લાગે સાધક દશામાં, ભલે ચોથે પાંચમે મુનિ દશામાં હોય, શું વિચારે છે, મારે હજી ઘણું કરવાનું બાકી છે. અને એની સામે આપણા પર વિચાર કરીએ, આપણે શું વિચારીએ, મેં ઘણું કરી લીધું છે, આટલી અભિપ્રાયની વિપરીતતા છે. એમને એમ લાગે છે જ્ઞાનીઓને કે અમારે તો હજી શું કરવાનું છે, ઘણું કરવાનું બાકી છે. અને એની સામે નહીં, હવે બધું આવડી ગયું છે ને, કેમ બધું જ તમે કયો, ગાથા આમાં છે, તરત જ ફટાફટ જવાબ દેશો, અર્થ કરી દેશો, બધું જીવનમાં આ જ મોટામાં મોટું શું છે, વિરુદ્ધતા છે. શું વિરુદ્ધતા, પરલક્ષી ક્ષણભંગુર ક્ષોભસમમાં સર્વસ્વ માનીને બેસવું, માર્ગ ક્ષોભસમ નથી, અનુભવ જ્ઞાનનો છે. તો એ જ્ઞાનીને પોતાના અનુભવ જ્ઞાનમાં તો પૂર્ણ તત્વ છું એવો સ્વીકાર છે અને છતાં પણ પર્યાયમાં રહેલી અધુરાશને, વિપરીતતા નહીં, હવે શું રહી ગયું છે, અધુરાશને એ જ્ઞાની યથાર્થપણે જાણે છે તો ચારિત્રનો પુરુષાર્થ આગળ એ કરે છે. એ ગુરુદેવની સ્તુતિમાં પણ છે ને, સદા દ્રષ્ટિ તારી, શ્રદ્ધા અને દ્રષ્ટિની, હે ગુરુદેવસી આપની જે શબ્દ શું આપ્યો છે પેલો, ક્યારેક નહીં સદા, સદા દ્રષ્ટિમાં તો એક જ ધારા છે, એમાં બીજું કાંઈ જ નથી. સદા દ્રષ્ટિ તારી કોને જોવે છે, વિમલ નિજ ચૈતન્ય, એમાં રાગની અધુરાશ છે ને અસ્થિરતા છે ને બાકી છે એ શ્રદ્ધાનું નથી. એક ફરી ફરીને વિચારીએ, શ્રદ્ધાની અર્પણતા પૂર્ણ હોય છે, જે તરફ ઢળે છે એ તરફ કેવી હોય છે, પૂર્ણપણે હોય, અધૂરી આમ ને દૂધ ને દહીં જેમ કહીએ ને આપણે, એવું નહીં. ફોર એક્ઝામ્પલ, આપણને કેટલા પૈસાની મમતા છે, ખીચામાં છે એટલા કે બેંકમાં પડ્યા છે એટલા, કેટલા કેટલા પૈસાની મમતા છે, ખીચામાં છે એટલા ને, નહીં તો બેંકમાં પડ્યા છે એટલા. ચલો બીજી ભાષા, હવે લાડવા કેટલા ભાવે, લાડવા કેટલા ભાવે, કેટલા, એવું જ છે, એમ જ છે, જગતમાં જેટલા લાડવા છે એને ખાવાની ગ્રદ્ધિ છે, શક્તિ ભલે બે લાડવા ખાવાની છે, શું છે, ગ્રદ્ધિ ભાવમાં, શક્તિ ભલે નથી ખાઈ શકવાની પણ ગ્રદ્ધિ ભાવ કેવું છે, પૂરેપૂરું જગતમાં જેટલા, આ એનું નામ છે શ્રદ્ધાની અર્પણતા પૂર્ણ હોય છે, જે તરફ ઢળે છે જે તરફ ઝૂકે છે એમાં એ પૂર્ણપણે એમાં એનું ગ્રહણ થાય છે, આ જ્ઞાન છે. તો પેલું આપણે સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય, એમાં બીજું કાંઈ જ ના આવ્યું, પોતાના પૂર્ણ ચૈતન્ય નિર્મળ પવિત્રને, અને એની સાથે જ્ઞપ્તિ માહી દ્રવ્ય ગુણ અને પર્યાય, ત્રણેય આવ્યા. તો પર્યાયમાં શું છે, અધુરાશ છે એનો પણ ખ્યાલ છે, જેને બારમી ગાથામાં શું કીધું છે, તદાત્વે, કોની માટેની વાત છે, આપણા માટેની વાત નથી. જેને ગ્યારમી ગાથામાં એને સમ્યક દર્શન ભૂતાર્થ અને આશ્રિત સુદ્રષ્ટિ નિશ્ચય, તો એ જે જ્ઞાની છે એને તદાત્ર તદાત્ર એટલે તે કાળનો, જેમ આવ્યું મુનિરાજ હશે તો 28 મૂળ ગુણનો હશે, પંચમ ગુણ સ્થાન હશે તો અણુવ્રતનો, તો તદાત્વે તે કાળનો તે ભૂમિકાને વ્યવહારને જ્ઞાન જાણે છે. આ આખું કામ. અને એવી જ રીતે ચારિત્રમાં શું હોય છે? ચારિત્રમાં કેવી હોય છે? પૂર્ણતા નથી થઈ ત્યાં સુધી મિશ્રધારા. મિશ્રધારા એટલે જેટલો જેટલો કસાયનો અભાવ થયો છે, ચારિત્રની પણતીએ પોતાના સ્વરૂપનો આશ્રય લઈને અંદરમાં ઝૂકી છે એટલી વિતરાગતા છે. હજી જેટલો સ્થિરતાનો હજી બાકી અંશ રહી ગયો છે એટલો કસાય ઉભો થાય છે. અને એનું નામ ચોથું ગુણસ્થાન હશે તો કયો હશે? અપ્રત્યાખ્યાનાવાણી, પ્રત્યાખ્યાનાવાણી અને સંજલન. પાંચમું ગુણસ્થાન હશે તો બે કસાય, અને મુનિરાજ હશે તો ત્રણ સાય ગયા, એક બાકી રહ્યો. તો આ રીતે એ ચારિત્રની દશામાં સાધકમાં પણ, અને એટલા માટે એક સમજી લેવું, 14 ગુણસ્થાન છે ને, 14 ગુણસ્થાન એને આપણે ભેદ પાડીએ તો કેવી રીતે આવશે? એક થી ચાર શ્રદ્ધા અપેક્ષાના, ઓલા મિથ્યાને સમજી દીધી છે, પણ પહેલા ચાર ક્યાં છે? શ્રદ્ધા. પછી કોના આવે છે? પાંચમાંથી લઈને બારમાં સુધી ચારિત્ર અપેક્ષાના, અને તેર અને ચૌદ યોગના. છે ને, તેરમાં નામ શું છે? સયોગ કેવળી અયોગ. આવી ગયા આ 14 ગુણસ્થાનના? બધું અઘરું નથી, આપણે થોડુંક અભ્યાસ કરશે, બહુ ન્યાયસરની વાત છે ને. અને એટલા માટે જો પહેલું અને ચોથા ગુણસ્થાનનું નામ શું છે, બીજો ત્રીજો તો પડે એની ગૌણતા રાખીને, પહેલું અને ચોથાનું નામ શું છે? મિથ્યા દ્રષ્ટિ. અને ચોથાનું નામ સમ્યક દ્રષ્ટિ. તો કોની વાત આવી? દ્રષ્ટિ એટલે શ્રદ્ધાની વાત આવી છે, એના ઉપરથી ખ્યાલ આવે છે. એવી જ રીતે પાંચમાંથી શરૂ કરીએ આપણે તો શું નામ આવે છે? દેશવીરતી, સકલવીરતી. શું આવ્યું બધા? કોના આવ્યા? એ ચારિત્ર સંબંધી આવી ગયા. હવે ચારિત્રનો પુરુષાર્થ થતો થતો પછી શ્રેણી માંડે છે, અને શ્રેણીમાં કરતા 11મે ઉપશાન થઈ જાય છે, અને 12મે પૂર્ણ યથાખ્યા ચારિત્ર. એ ચારિત્ર સંબંધી નામ જ બોલીએ છીએ ને, યથાખ્યા ચારિત્ર. અને પછી 13મું અને 14મું નામ શું આપીએ છે? સયોગ કેવલી. અને આ રીતે આ બધા પ્રકારો હોય છે. તો ફરીથી શ્રદ્ધા છે એમાં ક્યાંય પણતી અને ઉપયોગ એવું હોતું નથી, એની તો એક જ ધારા હોય છે. જ્ઞાનમાં બે પ્રકાર બને છે, કે એક લબ્ધરૂપે હોય છે અને એક ઉપયોગ. જેવી રીતે ગમે ત્યારે એક કોઈ શું કહેવાય, એક્ટર જેને કહે ને, જે નાટ્ય જે પાર્ટ લેતો હોય, બહારમાં ગરીબાઈનો વેશ લેતો હોય, આંધળાનો વેશ લેતો હોય, તે જ વખતે એ જ વ્યક્તિ પોતાની અંદરમાં શું સ્વીકારે છે? હું આંધળો થઈ ગયો એમ સ્વીકારે છે, હું લંગડો થઈ ગયો ગરીબ એવું સ્વીકારે. તો કેવી છે બે? કે અંદરનો અભિપ્રાયમાં હું આ જ છું, પૈસાદાર છું, આંધળો નથી, દેખતો છું, અને છતાં બહારમાં એ પ્રકાર. એવી એક ચારિત્રમાં અને જ્ઞાનમાં આ પ્રકાર એ બનતા હોય છે. પોતાને સ્વભાવથી બીજાની વાત તો જવા દઈએ, કોઈ પશુનો કે એવો ખેલ કરતા હોય તો એ માનતો હશે કે ના હવે તો હું કેવો પશુ થઈ ગયો, હવે ઘરે તો ચાર પગથી જ મારે પહોંચવું પડશે ને. સમયસરમાં દ્રષ્ટાંત છે ને, ધ્યાન આ વિષ્ટની જે વાત આવે છે ને, બહુ સરસ, એમાં એક અપરીક્ષક ગુરુ પાસે પહોંચે. શું છે? કોઈક પરીક્ષા કરીને ગુરુ પાસે પહોંચો તો આવી ભૂલ ન કરે. પોતે અપરીક્ષક ગુરુ પાસે ગયો કે મારે સુખી થવું છે, તો કે તું ધ્યાન કરજે. તો કે કોનું ધ્યાન કરજે? તો કે તું પાડાનું ધ્યાન કરજે. આ રૂમની અંદર જા, અંદર તો અંદર રૂમની અંદર તો વયો ગયો, કારણ કે રૂમની અંદર ગયો ત્યારે ક્યાં ભાવથી લઈને ગયો? તો ક્યાં લઈને ગયો? તો હું મનુષ્ય છું એટલે તો અંદર વયો ગયો. પછી બેઠા બેઠા કોનું ધ્યાન કરવા ગયો? એટલે હવે શું થઈ ગયું? અરે મારા તો એટલા મોટા સિંગડા થઈ ગયા છે, જાણે આકાશને અડે છે. હવે ડર લાગે છે આ બારણામાંથી કેમ બહાર નીકળીશ. શું થાય છે? એ આખું એ આખા પોતાની વિપરીતતા, જે અભિપ્રાયમાં વિપરીતતા થાય છે, આખું પોતે મનુષ્ય અને કરતા કરતા કેવું માને છે એ. અહીંયા તો વિપરીતતાની વાત કરી, અહીંયા તો જ્ઞાની છે એની જ્ઞાન ધારામાં પોતાને સ્વભાવને પૂર્ણપણે એવું સુધનૈના વિષય દ્વારા એ ખ્યાલ હોવા છતાં, દ્રવ્ય દ્રષ્ટિથી એ સ્વભાવને ખ્યાલ હોવા છતાં પર્યાયમાં હજી અધુરા છે અને જ્ઞાન સ્વીકારે છે, અને તો જ આગળ વધવાનો પુરુષાર્થ રહે છે. અને એ રીતે ચારિત્રમાં પણ ક્રમ પડે, નહીતર ચોથે જ ગુણ સ્થાને યથાખ્યા ચારિત્ર થઈ જાય. જેમ શ્રદ્ધાએ કર્યું એમ સર્વતા ચારિત્રમાં જો એવું થઈ જતું હોત તો ચોથે જ ગુણસ્થાને શું થઈ જાત? યથાખ્યા ચારિત્ર. વચ્ચેના ગુણસ્થાનનું તો કોઈ રેત જ નથી. આ રીતે પોતપોતાની પ્રણતિનું કામ ચાલતું. આપણે આપણા વિષય ઉપર આવીએ. 30મો બોલ છે, શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક પ્રભુની દ્રષ્ટિ, જ્ઞાન અને અનુભવ તે સાધક દશા છે. ક્યાં આવ્યા ત્રણ દશા? કઈ આવી? દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, સમ્યક દ્રષ્ટિ. પછી જ્ઞાન, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. અને ત્રીજો અનુભવ. એટલે અહીંયા ચારિત્રની અપેક્ષાએ અનુભવ લીધો છે. બાકી અનુભવ એક શું છે? એક પરિસ્થિતિ છે જેમાં શ્રદ્ધા, આનંદનું વેદન આવતા આ આનંદ સ્વરૂપ છે. તે જ વખતે જ્ઞાન પણ સ્વભાવ તરફ ઢળે છે. એક અનુભવ, એક નિર્વિકલ સ્વાદની દશામાં કઈ પણતી આત્માનું અવલંબન લે છે? અનંતે અનંત ગુણની પણતી અવલંબન લે છે. અને અહીંયા ક્યારેક અનુભવ, અનુભવ લક્ષ પ્રતીત આવે છે ને આત્મસિદ્ધિમાં આવે છે, અને ત્યાં અનુભવ એટલે ચારિત્રની, ક્યારેક અનુભવ એટલે વેદનની અપેક્ષાએ લેવાય છે. એ જ્યાં જ્યાં જે પ્રકારના અર્થ લેવા હોય છે. સામાન્ય અનુભવ એટલે વેદનના અર્થમાં છે. તો અહીંયા ચારિત્ર, કારણ કે એક શ્રદ્ધા અને ચારિત્રના મુખ્યતા એ વેદન છે. ક્ષોપસમ ઓછો કે વધતો એનાથી નથી ફર, જેટલો જેટલો મોહનો અભાવ. અને મોહ એટલે કયો? દર્શન મોહ અને ચારિત્ર. જેટલો જેટલો મોહનો અભાવ છે એટલો એટલો આનંદનું શું થઈ જાય છે? વૃદ્ધિ થાય. અને મોહનો અભાવ પૂર્ણપણે થયો તો પૂર્ણપણે આનંદ થયો છે. એટલે મુખ્યતા એ બધા જ ગુણો સાથે છે, પણ એક મુખ્યતા એ મોહ સાથે. તો અહીંયા અનુભવ એટલે ચારિત્રની અપેક્ષા. તો શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક પ્રભુની, ફરીથી આ શું આવ્યો? વિષય આવ્યો. અને હવે એનું અવલંબન લેનારી પર્યાય. કઈ પર્યાય? દ્રષ્ટિ, જ્ઞાન અને અનુભવ. અનુભવ એટલે અહીંયા ચારિત્રની મુખ્યતા. તે સાધક દશા છે ઇઝ ઇક્વલ ટુ, સાધક દશા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ છે. સાત તત્વોથી વિચારીએ તો સંવર નિજરા છે. તો મોક્ષ માર્ગમાં સાધક દશામાં, સાધક દશા એટલે જ્યાં સાધના છે, સાધક પુરુષ જે આખો કહીએ એ સાધક પુરુષ છે, એની જે સાધનાની પર્યાય એ શું છે? સાધક દશા છે. અને એનું ફળ એ સાધ્ય છે મોક્ષ. સાધક પુરુષ છે, સાધના કરનાર પુરુષ, એની જે પણતી તેનું નામ શું કહેવાય? સાધક દશા. સાધક દશા અને એના ફળમાં શું મળે છે? સાધ્ય એટલે પરિપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આવી જે સાધક દશા એટલે મોક્ષ માર્ગની દશા, સાત તત્વ અથવા નવ તત્વમાં લઈએ તો સંવર નિજરા, એમાં કેટલી પણતી પોતાના જે વિષય આપ્યો શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક પ્રભુનું અવલંબન લે? સાધક દશામાં કેટલી પણતી અવલંબન લે? અહીંયા તો ત્રણ આપ્યા છે ને, ત્રણની મુખ્યતાથી વાત છે. બાકી તો સર્વગુણાંશ છે. શું છે? સર્વગુણાંશ. દરેક પણતી પોતાના ત્રિકાળી જે જ્ઞાયક પ્રભુ છે એનું અવલંબન લે છે. એવું નથી, અને એ જ દેખાડે છે. એનું સરસ ગુરુદેશી ન્યાય આપણને આપે છે. કૃપાળુ દેવનો તે શબ્દ છે જ, દ્રવ્ય દ્રષ્ટિ સર્વગુણાંસ્તે સમ્યક, અથવા તો રસપૂર્ણ ચિઠ્ઠીમાં શું આવે છે? જ્ઞાનાદિ એક દેશ બધી, એની વાત આવે ટોડલમલજીમાં. કે મોક્ષ માર્ગમાં જ્ઞાનાદિક બધી પણતી કરે, અને એના ઉપર ગુરુદેવસિંહનું શું વાક્ય છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. હવે એનો અર્થ શું કર્યું, શ્રદ્ધાની પણતી એ કોને પકડે છે, આખા દ્રવ્યને પકડે. એવી બધી જ પણતી પોતપોતાના ખણખણ ગુણોને નહીં, આખું કોનું અવલંબન લે છે, ત્રિકાળી દ્રવ્યનું. જ્ઞાન પણ એનું અવલંબન, શ્રદ્ધા પણ એનું, ચારિત્રનું પણ એનું, અને એનું અર્થ છે વિષય એક જ રહે છે, અને પણતી અનંત છે. અનંત એવું નથી કે સમ્યક દ્રષ્ટિને, શ્રદ્ધાની સમ્યક દર્શનની પણતી કોનું અવલંબન લીધું, જ્ઞાયક પ્રભુનું, અને જ્ઞાનની પણતી કોનું લે, શાસ્ત્રનું લે, અને ચારિત્રની શું લે, વ્રતાદિનું લે છે. વિષય ક્યારે પણ એટલે સાધકની કોઈ પણ દશા હો અને સાધ્યપણાની કોઈ પણ દશા હો, વિષય બદલતો નથી. સાધક દશામાં અપૂર્ણ આશ્રય છે, સાધ્ય દશામાં પૂર્ણ આશ્રય છે, પણ વિષય તો એક જ છે. શું થાય છે તો વિપરીત, એ તો કીધું શ્રદ્ધા જ્યાં હશે ત્યાં જ બધી પણતી બહિર્મુક્તામાં જ રહેવાની છે, એ જ એની સાથે. કારણ કે એક વિચારીએ પણતીને શું જોવે છે, સુખ જોવે છે, શાંતિ જોવે છે, આનંદ જોવે, વેદાંત અંતે તો એ જોવે છે ને. તો જેને જ્યાં લાગ્યું અભિપ્રાયમાં એ તરફ સેજે ઢેળા વગર રહે નહીં. તો અજ્ઞાન દશામાં બાહ્ય વિષયોમાં સુખ વૃત્તિ લાગી છે તો પણતી ત્યાં શું થાય છે, ઝૂકી જાય. પ્રવાહ આખો શ્રદ્ધાની સાથેનો જ બધો પ્રવાહ ઢળે છે. પણ શ્રદ્ધાની જે પૂર્ણતા થઈ પુરુષાર્થની, પણ એવો જ્ઞાન અને ચારિત્રનો પુરુષાર્થ નથી થતો, તો સાધક દશામાં સવિકલ્પણામાં અસ્થિરતાએ ઉપયોગ બહાર જાય. પણતી એક સમય પણ પોતાના નાયક સ્વભાવનું અવલંબન છોડે નહીં. એક સમય પણ જો આલંબન છૂટી ગયું તો સાધક દશા જ નહીં, શ્રદ્ધાએ તો નહીં, પણ બીજી પણતીએ જેટલા અંશે પોતાના જ્ઞાયક સ્વભાવનું, અને એટલા માટે વમી જાય. જ્ઞાનની ચારિત્રની પણ શ્રદ્ધા ન છોડે, અને માની લો જ્ઞાન અને ચારિત્રની પણ પણતી અલ્પ છે, એનું અવલંબન છે, એ પણ જો છૂટી ગયું તો શ્રદ્ધા પણ ત્યારે છૂટીને વિપરીતપણે એટલે કે મિથ્યાત્વપણે બહિર્મુક્તામાં જાય. હરેક પણતી પોતાના જ્ઞાયક સ્વભાવનું અવલંબન લઈ દે છે. ફરક એટલો છે શ્રદ્ધાએ પૂર્ણપણે, અને એટલા માટે એ રીતે વિચારવું. પરમાત્મ દશા એટલે શું, પૂર્ણ તત્વનો પૂર્ણપણે આશ્રય, પૂર્ણ તત્વનો પૂર્ણપણે. દરેક પણતીએ પૂર્ણપણે સ્વભાવનો આશ્રય લઈ લીધો, એ કઈ દશા આવી, પરમાત્મ સાધે દશા. પૂર્ણ તત્વનો અપૂર્ણ આશ્રય, શ્રદ્ધામાં પૂર્ણ છે પણ બીજામાં શું છે, હજી અપૂર્ણતા છે, એનું નામ શું કહેવાય, સાધક દશા કહેવાય. અને આપણી દશાઓને કેવી કહેવાય, પૂર્ણ તત્વનો, પૂર્ણ તત્વનો કઈક પૂરું તો કરવું પડશે. અસ્વીકાર, ઓલો પૂર્ણ સ્વીકાર, અપૂર્ણ સ્વીકાર અને અસ્વીકાર. આપણી દશામાં આપણે શું છે, પૂર્ણ તત્વનો શું કરીએ છે, અસ્વીકાર, એનું નામ શું છે, બહિરાત્મપણ. અને પૂર્ણ તત્વનો એ આશ્રયમાં અધુરાશ્રય, અ એટલે અપૂર્ણ સ્વીકાર, સ્વીકાર એટલે શ્રદ્ધાએ પૂરું કર્યું છે પણ ચારિત્રમાં ને એમાં ઓછપ એ પ્રમાણે, અને પૂર્ણ પરમાત્મ દશામાં તો પૂર્ણ તત્વ. તો એ આખી કોઈ પણ પણતી આશ્રયમાં તો કોને લે છે, પૂર્ણ તત્વને. એવું નથી કે શ્રદ્ધાની પણતી એ શ્રદ્ધા ગુણને પકડ્યું, જ્ઞાન ગુણની પણતી જ્ઞાનને પકડે, ચારિત્રની પણતી ચારિત્ર ગુણને પકડે, ને વિષય તો આખો કેવો છે, પરિપૂર્ણ. જેને અહીંયા શું નામ આપ્યું છે, શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક પ્રભુ. શ્રદ્ધાને હંમેશા પૂર્ણતા સ્વીકારીએ છે. શ્રદ્ધા કોને હંમેશા સ્વીકારે, પૂર્ણને. બીજું, શ્રદ્ધા કાળની અપેક્ષા વિચારીએ તો કોને સ્વીકારે, શાશ્વત નિત્યને. શ્રદ્ધા એનો વિષય ફરીથી પૈસાની મમતા છે તો ક્યારે જોવે? ખાલી અત્યારના જોવે છે ને, ભવિષ્યમાં ના જોતી ને. જ્યાં ગ્રધતા ભાવ છે એમાં તો એને શું હશે? સદાય જોવે મને. તો શ્રદ્ધા ફરીથી એક ભાવથી વિચારીએ તો કેવું છે? પૂર્ણપણું. કાળથી વિચારીએ તો કેવું છે? નિત્યપણું, શાશ્વતપણું. એ આ શ્રદ્ધાનો અને એટલા માટે પૂર્ણ અને નિત્ય શાશ્વત એ તત્વ એ શ્રદ્ધાનો વિષય છે. બધી જ પણથી આવવાની હોય છે આ તો એ, પણ એવા તત્વને પૂર્ણપણે સ્વીકારીને પૂર્ણ થઈ જાય છે. ચારિત્રમાં અને જ્ઞાનમાં હજી થોડી અધુરાશ રહી જતી હોય તો એનાથી આ ગુણસ્થાનો આખા પડે છે. રૂપ હોવા છતાં પણ પોતપોતાની પણતીમાં અધુરાશ રહી જાય છે. એ તો એક ફરીથી જો લેવું હોય તો સામાન્ય ગુણનું રૂપ બહુ ઇઝીલી આપણને ખ્યાલમાં આવી શકે છે. જેવી રીતે કોઈ પણ એક વિશેષ ગુણ લઈએ, જીવનો કોઈ પણ એક વિશેષ ગુણ લઈએ, જ્ઞાન ગુણ લઈએ. જ્ઞાન છે શબ્દ આવે કે નહીં? તો છે કોને બતાવે છે? અસ્તિત્વને. જ્ઞાનનું કંઈક પોતાનું પ્રયોજનભૂત કાર્ય છે કે નહીં? તો શું કહે એને? વસ્તુત્વ ગુણ છે. જ્ઞાનની પણતી પલટે છે કે નહીં, બદલાય છે કે નહીં? તો કયું આવ્યું? દ્રવ્યત્વ. એ રીતે સામાન્ય પણ બીજું જ્ઞાનનો પણ પોતાનો નિર્ણય છે. જ્ઞાન નિર્ણય કરે છે કે નહીં? તો એ નિર્ણય કરે છે કોનું આવ્યું? શ્રદ્ધાનું રૂપ આવ્યું. જ્ઞાનની સ્થિરતા છે. ઉપયોગ નાયકમાં સ્થિર થાય છે કે નહીં? તો સ્થિરતા એ કોનું રૂપ આવ્યું? ચારિત્રનું આવ્યું છે. જ્ઞાનનું પોતાનું બળ છે. આવે છે ક્યાંય? હમણાં જ વાંચ્યું હશે ને, શરીરથી જુદો ગણું એ જ્ઞાન બળ મુજને મળો, ભીષણ જે અજ્ઞાન મારું નાથ તે પાછળથી ટરો નહી, નિરાતે ટરો નહી. એ તો આ રીતે જ્ઞાનમાં પણ આ રીતે એનું બળ છે. તે રીતે દરેક પોતપોતાથી એ કરાય. એક વાત સમજી લેવી, પોતાના અલ્પ જ્ઞાનમાં બધી જ વાત ન આવે તો ક્યારેય ગુરુવાણીમાં કહેલી વાતનો નિષેધ ન કરો. સદગુણ હાનિ વૃદ્ધિ હર પર્યાયમાં થાય, તર્કથી સિદ્ધ નહીં થાય. કારણ કે હાનિ અને વૃદ્ધિ બે કેવા છે? વિરોધાભાસ છે. એક સમયની પર્યાય કેવી રીતે પ્રૂવ કરી શકશું? પાછું એક એક પ્રકાર ગુણ અને ભાગ. ગુણ ને ભાગ તો ખબર ને ગણિતમાં, ગુણ એટલે વલડી અને ભાગ એટલે ડિવિઝન. હવે એક જ સમય ચાલો, હાનિ વૃદ્ધિ તો છે પણ અનંત ભાગ હાનિ અને એક બાજુ અનંત ગુણ હાનિ, બેને કેવી રીતે કમ્પેર કરશ? છ આવી રીતે પડે ગુણ અને ભાગ. એમાં જેમ કહે ને લોએસ્ટ શું આવે? લોએસ્ટ અનંત ભાગ, અનંતમો ભાગ જેને કહે ને. પાંચી સોમાં કેટલામાં? વીસમો ભાગ. એમ અનંત ભાગ, પછી અસંખ્ય ભાગ, સંખ્ય ભાગ. હવે સંખ્ય ગુણ, અસંખ્ય ગુણ અને અનંત ગુણ બેને કેવી રીતે આખો રેન્જ કેટલો આવી ગયો? સંખ્ય ભાગનો અને આ બાજુ અનંત ગુણનો, અનંત ભાગનો અને આ બાજુ અનંત ગુણ. અને એવી છ પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ કેટલા સમયમાં? કેટલી પર્યાયમાં? એક પર્યાયમાં. એટલે દરેક પર્યાય પણ એક જ પર્યાયમાં એક જ સમયે આવા બોલ નક્કી કેવી રીતે કરી શકશે? જીવનમાં જો આપણા ક્ષોપસંગ જ્ઞાનમાં બધું જ આવી જશે તો કેવળ જ્ઞાન માટે બાકી શું રહેશે? એટલું તો નક્કી ને. આપણું ક્ષોપસંગ જ્ઞાન એટલે શું? અધૂરું કે પૂરું? ક્ષોપસંગ જ્ઞાન અધૂરું કે પૂરું? અધૂરું છે. અને કેવળ જ્ઞાન પૂરું છે. તો બે વચ્ચેનો ગેપ તો હશે કે નહીં? કે બધું ગુરુદેશે આ બધા સરસ ન્યાયો કહે છે. એવી જ રીતે બધું જ તર્કમાં આવી જશે તો અનુભવ માટે શું રહેશે? બધું જ જો અનુમાનમાં આવી જશે તો અનુભવ માટે શું બાકી રહેશે? એ આખી પોતે. એટલે ભલે અનુભવ પહેલાની પૂર્વભૂમિકા વસ્તુને તર્કથી નક્કી કરશે, અનુમાનથી વિચારશે, પણ પહોંચ્યું છે ક્યાં? અનુભવ સુધી. કારણ કે શું કામ આવું કેમ હશે? અનુમાનમાં લઈ લીધું, પરોક્ષ જ્ઞાનમાં બધું લઈ લીધું, તર્કથી બધું પ્રૂવ કરી લીધું, હવે શું વાંધો છે? વેદન અનુભવમાં છે, અનુમાનમાં સ્વીકાર છે, પણ વેદન ક્યાં છે? અનુભવમાં. તો આપણે શું જોવે છે? વેદન જોવે છે આપણને, અને વેદન અનુભવ સિવાય, પ્રત્યક્ષ જ્ઞાન સિવાય ક્યાંય થવાનું નથી. અનુમાનમાં એ વેદન વચ્ચે એક પડદો છે, એ અનુમાન છે, મનના સંગે થતું હોય છે. એમાં પ્રત્યક્ષ, જેમ કહીએ ને વાયા મીડિયા ના કહીએ, એ કોઈ પ્રત્યક્ષ જોવે છે ને ઓલું શું છે વાયા મીડિયા, ફરક છે કે નહીં એમાં? એમ અહીંયા અનુભવ એ કેવું છે? પ્રત્યક્ષ છે. નહીં કોઈ સાકર ખાય ને ગળ્યું આપણને લાગે ને, કેમ એમાં શું કામ? આપણો સગો હોય, એકદમ સાવ જેને ટ્રસ્ટેડ હોય, ફ્રેન્ડ હોય, એ સાકર ખાય ને સ્વાદ કોને આવે? જીવનમાં વેદન સ્વયંને હોય છે, એના માટે કોઈ બીજા ઉપર આધાર નથી. ચલો ત્યાં ફરીથી શુદ્ધ ચૈતન્ય નાયક પ્રભુની દ્રષ્ટિ એટલે કે શ્રદ્ધા, જ્ઞાન, જ્ઞાન એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન, અને અનુભવન સ્વરૂપની સ્થિરતા રૂપ ચારિત્ર, એ સાધક દશા છે. શું આમાંથી કોનો નિષેધ એ રીતે કર્યો? એવું નથી. જીવ આદિ છ દ્રવ્યની અથવા સાત તત્વ નવ પદાર્થની વિકલ્પ ઉપરોક્ત શ્રદ્ધા એ દ્રષ્ટિ નથી. શાસ્ત્રનું જ્ઞાન એ કોઈ સમ્ય જ્ઞાન નથી, અને વ્રતાદિના વિકલ્પના કસાઈની મદદતાના પરિણામ એ કોઈ અનુભવ એટલે ચારિત્ર નથી. એની સાથે એ કેવા કહેવાય છે? સાધક દશા સાથે સહચર, સહચર એટલે સાથે ચાલનારા. જેમ કોઈ મોટો માણસ હોય, પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ, એની સાથે શું હોય છે? એના બધો ગુજરાતી મને શું કહે, કાફલો કહીએ, રસાલો કહીએ, હોય છે ને, પણ એ કેવા છે બધા? એને એલું જે હોય સ્ટેજ હોય એની સાથે બધાને બેસાડે ને? નહીં બેસાડે. કેમ? સાથે તો આવ્યા છે બધા, સાથે ઉતરા, એને ઘેરી નિવડ સાથે ચાલતા હોય, એ બધા કેવા છે? સહચર છે. સહ એટલે સાથે, અને ચર એટલે ચાલનારા છે. પણ એ પોતે કોઈ એ મુખ્ય નથી. એમ અહીંયા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જે સ્વભાવને આશરે પ્રગટ થયો છે એ જ યથાર્થપણે સાધક દશા મોક્ષ માર્ગ છે. આ જે સાથે જે રહેલા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો કે શાસ્ત્રનો જ્ઞાન અને બાયમાં વ્રતાદિ એ બધા કેવા છે? એના સહચર છે, સાથે રહેનારા છે, અને એ વિકલ્પો છૂટવાના છે. એ જેમ આ બધા હોય એની એક લિમિટ હોય છે ને દરેકની. જેમ કોઈને ઓલો કોઈને મળવા જવું છે તો દરવાન હોય ને, એ ક્યાં સુધી લઈ જાય આપણને? એના ડોર સુધી, એના દરવા અંદરમાં પછી કેવું જવાનું છે? નહીં કે ના તું ઠેઠ સુધી ચાલ, એવું હોય છે. એમાં વિકલ્પો કેવા છે બધા? એ સાથે ચાલનારા છે, અને અનુભવમાં પહોંચશું તે બધા કેવા છે? છૂટનાર. અને આ ભૂલ કરી છે, છૂટનારાને આપણે મુખ્ય બનાવ્યા છે. ભૂલ શું થાય છે? જે ખાસ વ્યવહાર અભાસીનું નામ તો એ છે ને, એ આ બધા વિકલ્પો કેવા છે? છૂટવાના છે. એને આપણે શું કર્યા છે? અધિક કર્યા છે. અને જેનાથી અનુભવ થવાની એ જે પણતી એને આપણે ગૌણ કરી મૂક્યા છે. તો અહીંયા એ સાધક દશા છે, અને તેનાથી પૂર્ણ સાધ્ય દશા પ્રગટ થશે. જો ફરીથી શું હોય, સાથે રહેલા જે વિકલ્પો આપણે લીધા, મોક્ષ માર્ગ કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે, એક નિશ્ચય અને એક વ્યવહાર. નિશ્ચય મોક્ષ માર્ગથી નિશ્ચય સિદ્ધ દશા થાય, અને વ્યવહાર મોક્ષ માર્ગથી કઈ થાય? નહીં, સિલસિલામાં બે કમ્પાર્ટમેન્ટ હશે કે અહીંયા તું નિશ્ચયથી આવ્યો તો ત્યારે કઈ જવાનું? નહીં, લેફ્ટ તરફ જવાનું અથવા રાઈટ તરફ, અને વ્યવહારથી આવે એને કઈ તરફ જવાનું? લેફ્ટ તરફ. ટોડલમલજી એટલા માટે બહુ જ સારો ખુલાસો એનો સાતમા અધિકારમાં કહ્યું, માર્ગ બે નથી, માર્ગનું નિરૂપણ સમજાવવાની પદ્ધતિમાં એ છે, બાકી માર્ગ તો અરે ખરેખર આ જેને વ્યવહાર વ્રતાદિ કહેવાય એ તો ચારિત્રનો દોષ છે, ચારિત્રમાં અસ્થિરતા છે એનું નામ એ છે, એને મોક્ષ માર્ગ કેમ કહેવાય? તો એ અહીંયા કે એનાથી નહીં પણ સેનાથી થશે, જેટલી જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ છે, જે જ્ઞાયક સ્વભાવનું જ્ઞાન છે અને અનુભવ, તેનાથી તેનાથી ઇઝ ઇક્વલ ટુ તેનાથી ઇઝ ઇક્વલ ટુ કંઈક કંઈક નાયક પ્રભુની દ્રષ્ટિ જ્ઞાન ને અનુભવ એ સાધક દશા, ને તેનાથી થી થી વ્યાકરણ સાધન શું છે? આ સાધન છે, આના વડે બીજું નથી, તેનાથી વ્યાકરણમાં તો ખરું થી થકી, તો એનાથી આ જે સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે તેનાથી પૂર્ણ સાધ્ય દશા પ્રગટ થશે, સાધક દશા છે તો નિર્મળ જ્ઞાન ધારા, પરંતુ તે પણ આત્માનો મૂળ સ્વભાવ નથી. એનાથી હવે એક સ્ટેપ આગળ, સાધક દશા છે એ કેવી છે? નિર્મળ જ્ઞાન ધારા છે, મોક્ષ માર્ગ રૂપની પવિત્ર નિર્મળ સંવર્નિજા રૂપની શુદ્ધ જ્ઞાન ધારા, પરંતુ તે પણ કેમ કીધું? પણ તે પણ કેમ કીધું? વ્યવહાર રત્નત્રયના જે વિકલ્પો છે એ તો એ આત્માનો મૂળ સ્વભાવ નથી, પરંતુ અધુરાસ પણ આત્માનો મૂળ સ્વભાવ નથી. શું સિદ્ધ કરવું છે અહીંયા? સ્વભાવથી વિપરીત વિભાવ છે એ તો છે જ નહીં મૂળ સ્વભાવ, કારણ કે સ્વભાવ જો વિભાવ રૂપે હશે તો વિભાવ ટળશે કેવી રીતે, અને અધુરાસ જો મૂળ સ્વભાવ હશે તો પૂર્ણતા થશે કેવી રીતે? બહુ જ વિચાર, આ તો બધું સિમ્પલ ન્યાયથી વિચારવું છે. વિભાવ જો સ્વભાવ હશે તો વિભાવમાંથી ક્યારેય સ્વભાવ ન આવે, અધુરાસ જો મૂળ સ્વભાવ હશે તો અધુરાસમાંથી પૂર્ણતા નહીં આવે. તો એ નિર્મળ જ્ઞાન ધારા છે, મોક્ષ માર્ગ છે, સંવરની જય નિર્મળ જ્ઞાન ધારા છે, પણ કેવી છે? અધૂરી છે, અપૂર્ણ. જો ફરીથી ઓલા જે રાગાદી વિભાવ એ તો કેવા છે? વિરુદ્ધ જાતિના વિભાવ છે, એનાથી ન થાય. ચાલો એટલું તમને સમજે. અહીંયા એનાથી આગળ વાત કરે કે આ જે સાધક દશા છે એ પણ એક કેવી છે? એક અધૂરી દશા છે. અને બહુ સરસ એનાથી હજી વિચાર કરીએ તો ક્યારે પણ આશ્રયભૂત તત્વ અનિત્ય નહીં હોય. જે આધાર લેવામાં આવે, અવલંબન લેવામાં, આશ્રય કોનો લેવામાં? ટકતા ભાવનો કે બદલતા ભાવનો? જે કોઈ કદાચ માની લે બહુ સાયક્લોન વાવાઝોડો આવતો હોય તો કોને બાદ પીડે? આપણે કોને પકડીને ઉભા રહે? જે સ્ટ્રોંગ જે મોટો હોય, થાંભલો કે મજબૂત, પણ જે થાંભલો જામ જેને કે હવે ઉખેડવાનું તૈયાર, એના આધાર હંમેશા કોના માટે? લૌકિકમાં પણ ટકતા ભાવનો. તો અહીંયા એક સમયની અધુરાશ પર્યાયપણી કેવી છે? નાશવાન છે. એ ક્યારેય આધારભૂત ન હોય, અવલંબનભૂત ન હોય, ત્રિકાળી સ્વભાવ જ આધાર છે. તો એ જ્ઞાન ધારા છે તો સ્વભાવ જેવી જાતની, રાગાદી તો સાવ વિરુદ્ધ છે, પરંતુ તે પણ કોનો મૂળ સ્વભાવ નથી? કોનો મૂળ સ્વભાવ નથી? આત્માનો. આત્માનો નહીં, જીવનો. શેનો છે? ફરીથી આમ કહેવાનો હેતુ શું છે? તારે સાધના કરવી છે તો વિભાવ તરફ તો લક્ષ કરતો નહીં, અધુરાસમાં પણ ક્યાંય અટકતો નહીં. તારું જે મૂળ પરિપૂર્ણ નિત્ય શાશ્વત તત્વ જે છે એનું જ અવલંબન લેશે. આ એટલા માટે પહેલો વિષય આપણને આપ્યો છે, શુદ્ધ ચૈતન્ય નાયક પ્રભુ. એક સમયની પર્યાય પ્રત્યેની પણ એક ઉપેક્ષા વૃત્તિ કરીને સ્વભાવ દ્રષ્ટિ કર, આ જૈન દર્શનનું મૂળ રહસ્ય છે. આપણે તો હજી ક્યાંય પણ બાહ્ય સંયોગોમાં ને એમાં સંતુષ્ટપણે એકાકારપણે પડ્યા છે, ક્યાંક અનુકૂળતાની એક સામગ્રી પણ મળી તો શું થઈ જાય છે? સંયોગનો હર્ષિત ભાવ સ્વભાવથી વિમુખ કરાવે છે આપણને. દરેકના જીવનમાં કાંઈક ને કાંઈક એક અનુકૂળ સામગ્રી મળી તો કેવું થઈ જાય છે? એક હર્ષિત ઉલ્લસિત ભાવ, સંયોગ ને સંયોગી ભાવનું ઉલ્લસિતપણું જે લાગે છે એ જ આપણને સ્વભાવથી વિમુખ કરાવે છે. આ એટલા માટે કે છે કે વિભાવની તો વાત ન લીધી, જે અધૂરી નિર્મળ દશા છે એ પણ તારો મૂળ સ્વભાવ નથી, કારણ કે તે એટલે કોણ, તે એટલે કોણ, આગળ આવ્યું દ્રષ્ટિ જ્ઞાન અને અનુભવ એ સાધનામય અપૂર્ણ પર્યાય છે, આવ્યું, કેમ કે તે એટલે દ્રષ્ટિ જ્ઞાન અને ચારિત્ર એટલે અહીંયા અનુભવ, એ દશા જે સાધક દશા છે તે સાધનામય અપૂર્ણ, અને સાધના જ હંમેશા કોને દેખાડે, અપૂર્ણતા, સાધના એક ફરીથી શું દેખાડે છે, વિરૂપતા પણ નથી અને પૂર્ણતા પણ નથી, ઇન બિટવીન છે, જેને કહીએ ને કોઈ પ્રોસેસ, કોઈ પણ કાર્યનું પ્રોસેસ એટલે શું દેખાડે, કોઈ કે આ ઓન ધ વે છે, ઓન ધ વે એટલે ક્યાં, સ્ટાર્ટિંગ પોઈન્ટમાં હશે કે ડેસ્ટિનેશનમાં હશે, કોની વચ્ચે, બેની વચ્ચે, અહીંયા સ્ટાર્ટિંગ અને પૂર્ણતા વચ્ચેનું એમ છે, તો આ એક સાધક દશા નથી વિપરીતપણે અને સાધક દશા નથી પૂર્ણપણે, અધુરાશ છે, તો એ અધુરાશ અપૂર્ણ પર્યાય છે, પ્રભુ તું પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા આત્મા છો કે થવાનો છો, હું પૂર્ણાનંદ છું કે થવાનો છું, ફરીથી પૂછું છું, હું પૂર્ણાનંદ છું કે થવાનો છું, જીવનમાં હમણાં વાત જ કરી, શ્રદ્ધામાં અધુરા સ્વીકાર્ય નથી, શ્રદ્ધા નિરંતર કહેશે કે હું કેવો છું, પૂર્ણાનંદ છું, જ્ઞાન ત્યારે કહેશે કે સ્વભાવમાં તું પૂર્ણ છો પણ પર્યાયમાં પણ અધુરાસ, બેનું જ્ઞાન એને છે, બે પ્રકાર છે, તો અહીંયા શ્રદ્ધામાં શું ભાવ આવે છે કે હું પૂર્ણાનંદનો નાથ, નાથ એટલે સ્વામી, સ્વામીનો અર્થ શું, નાથનો ગુરદેશી અર્થ કરતા ને, નાથ એટલે શું, જે મળેલા છે તેને ટકાવે અને નહીં મેળવા, નહીં મળેલાને મેળવીને પૂર્ણતા કરે, એ નાથ છે, તો જે કઈ જ્ઞાન આનંદ આદિ પ્રગટ થયા છે એને ટકાવે છે અને એ જ પૂર્ણતાને પ્રાપ્ત કરાવે એનું નામ નાથ કહેવાય છે, તો હું કેવો છું કે તું, ગુરદેશી કહે છે તું, અને આપણે એનાથી શું લેવાનું, હું, હું કેવો છું, પ્રભુ હું પૂર્ણાનંદનો નાથ, અને એનો જ અર્થ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છો, જ્ઞાનની પણ પૂર્ણતા આનંદની પણ પૂર્ણતા એવું હું એક તત્વ છું, આ વાત શું કામ લીધી, સંયોગને તો ભૂલી જજે, વિભાવને ભૂલજે અને એક સમયની પર્યાયમાં પણ અટકતો નહીં, પૂર્ણ તત્વનો સ્વીકાર જ પૂર્ણ થવાનો એકમાત્ર ઉપાય છે, બહિર્મુક્તામાં સંયોગ તરફ દ્રષ્ટિ રહી ગઈ, વિભાવમાં રહી ગઈ કે અધુરાશ પર્યાયમાં પણ જો રહી ગઈ તો તને પૂર્ણતાનો માર્ગ મળવાનો નથી, તો એ પૂર્ણ તત્વ માટે તરફ લઈ જાય કે સાધનાની પણ અપૂર્ણ પર્યાય દ્રષ્ટિ છોડીને તું પૂર્ણાનંદનો નાથ એટલે સુધી પહોંચવું પડશે, ઓલા અભિમન્યુના શું હતા, કોઠા હતા ને, ચક્ર કોઠા હતા ને, એને એમ અહીંયા એક એક ભાવોથી શું થવાનું છે, અલિપ્ત થતા, અલિપ્ત થતા, ઉદાસીનતા થતા, એ કેવી અદભુત જ્ઞાનીની દશા હશે, પૂર્ણતા અધુરાશમાં છે, પૂર્ણતાની ભાવના છે અને પૂર્ણ તત્વના સ્વીકારમાં બધાની ગૌણતા છે, શું છે, જ્ઞાની છે કઈ દશામાં છે, અધુરાશમાં છે, ભાવના શેની છે, પૂર્ણ દશાની, અને શ્રદ્ધામાં પૂર્ણ તત્વનો એવો સ્વીકાર છે કે અધુરાશને પૂર્ણ દશાની પણ ગૌણતા રહ્યા કરે, આ એક અદભુત એનું સામર્થ્ય છે, પૂર્ણ તત્વને ભૂલે નહીં અને પૂર્ણ થવાનો પુરસાદ કોઈ દી છૂટે નહીં, પૂર્ણ તત્વને કોઈ દી ભૂલે નહીં અને છતાં પૂર્ણતા થવાનો, અરે સમ્યક દર્શન થયું છે તો મુનિ દશા લેવાનો પણ, એ આખી ભાવના, એ બેલેન્સ આખું થતું હોય છે, ઘણી વાત આપણે વાત લઈએ છીએ, છરિયાદીની ઓલી ધાર કાઢવા વાળો હોય છે ને, તે શું જોતો હોય છે, આમ વારે ઘડીએ શું જોતો હોય છે, જો એ ન જોવા તો આખી છરી જ આખી શું થઈ જશે, ઘસાઈને આખી પૂરી થઈ જશે. એ તે ઘસાય છે ને, તો સાથે જોતો જાય છે. શું જોતો જાય છે, કેટલી ધાર. સોનીની વાત લઈએ, એ અગ્નિમાં સોનું નાખ્યું છે, હવે શું કરતો હોય છે, જોતો હોય છે ને કેટલી અશુદ્ધતા ગઈ, કેટલી બાકી છે, એ પ્રકારે તાપ દેવાનું. એમ અહીંયા શ્રદ્ધા એ પૂર્ણતા સ્વીકારી છે, જ્ઞાન કે જોવે છે કે જેટલી શુદ્ધતા થઈ કેટલી અશુદ્ધતા બાકી છે, બધો વિવેક સેમા હોય છે એ જ્ઞાન, એ જ્ઞાનનું એ સામર્થ્ય છે. તો અહીંયા તો કે છે કે અધૂરી પૂર્ણ અવસ્થાને પણ ગૌણ કરીને શ્રદ્ધાનો આખો કેવો ઝુકાવ છે, કે તું પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છો. છો શબ્દ છે, આપણે હમણાં પ્રશ્ન લીધો, છીએ થવું છે કે છીએ, છીએ ને, તો કાંઈ હવે કરવું નથી ને. અરે વાહ, તો પછી તમે કહો જો કરવાનું છે, પહેલું હું પૂર્ણાનંદનો નાથ છું કે પૂર્ણાનંદ જોવે છે, જોવે છે કે છો, બે શબ્દો લઈએ, થવું છે કે છું, થવું છે કે છું, છું ને, તો કઈ કરવું નથી ને હવે. હા, શ્રદ્ધા કે છે કઈ કરવું નથી, તે કાળી સ્વભાવ હાથમાં આવ્યો એમાં કરવાપણાનો ભાવ નથી, અધૂરી પર્યાય ચારિત્રની જ્ઞાનમાં કરવાપણાનો ભાવ. શ્રદ્ધા તો કે છે હું કેવો છું, પૂર્ણ તત્વ મારા હાથમાં આવ્યું છે, હું પૂર્ણ છું, જે કાંઈ હવે કરવાનું છે કોના સંબંધીમાં આવે છે, શ્રદ્ધા સંબંધી નહીં, ચારિત્ર સંબંધીમાં. અને ચારિત્રની પૂર્ણતા થયે જ્ઞાન પૂર્ણ થયા વગર રહેશે નહીં, તો પુરુષાર્થ પછી એનો આખો વધે છે. તો અહીંયા હું છું, આત્મા છો, ને હવે જે એની સામે જ્ઞાનમાં શું છે, પર્યાયમાં રાગાદી ભલે હો, જો સાથે કોની વાત, ઓલી કોની વાત આવી, પૂર્ણાનંદ છે કોની વાત આવી, દ્રષ્ટિની શ્રદ્ધાની, અને એની સાથે જ્ઞાનમાં શું છે, પર્યાયમાં રાગાદી ભલેવો, ભલેવો એટલે કઈ વાંધો નહીં એમ નથી, છે એનો સ્વીકાર છે. અહીંયા ભલે કરીને સ્વચ્છતા નથી કરવી કે ના ભલે રાગ હોય તો મજા કરશો, તે એમ નથી, પર્યાયમાં રાગાદી ભલેવો, તારી હજી ચારિત્રની અધૂરા છે તો પર્યાયમાં રાગાદી હશે પણ સ્વભાવને ભૂલતો નહીં, પૂર્ણતાને ભૂલતો નહીં, અધુરાશમાં એવો નિરાશ નહીં થઈ જતો કે પૂર્ણતા પણ છૂટી જાય, પૂર્ણ તત્વનો આશ્રય પણ છૂટી જાય. ફરીથી શ્રદ્ધાએ કોનો આશ્રય લીધો, પૂર્ણત્વ. પર્યાયમાં ચારિત્ર આદિમાં શું છે, અધુરાશ એટલે રાગાદી છે, અને એ રાગાદીને જોઈને એટલો નિરાશ નહીં થતો કે આખો મૂળભૂત જે સ્વભાવનું અવલંબન આશ્રય એ જ શ્રદ્ધામાંથી છૂટી જાય. એક વિચારવા જેવું છે, ઋષભદેવની બહુ સુંદર 84 લાખ પૂર્વનું આયુષ, અને 83 લાખ પૂર્વ શેમાં રહ્યા, ગ્રસ્ત દશામાં. એમને કદાચ ડાઉટ થઈ જતો આમને આમ મારું તો આયુષ જાણે નહીં, એવું નહીં થયું હોય, શ્રદ્ધાની દ્રઢતા હતી અને જ્ઞાનમાં સદા એ ભાવના તો રહેતી, પણ એટલો ચારિત્રમાં પુરુષાર્થ ઉપડતો, પણ એવી રીતે એમાં એવા નિરાશ નહીં થઈ જતા કે શ્રદ્ધા જ આખી પણથી છૂટી જાય. 1000 વર્ષ સેમા પછી રહ્યા, 1000 વર્ષ ઋષભદેવ મુનિરાજ મુનિદશામાં. ફરીથી વિચારવા જેવું છે, આપણે તો 10-15 વર્ષ બહુ કર્યું, તો આપણે શું, હું બે ઘણું કર્યું ને, હવે થાકી ગયા ને. એક વિચારવા જેવું છે, ઘણી વાર એમ કે અમે આટલું બધું કરીએ, સામાન્ય રીતે આવું જ આવે ને, આટલું બધું કરીએ છીએ, ઘણું કરીએ. એક વિચારવા જેવું છે, મુનિ દશામાં આપણે આપણાથી વિચાર કરીએ, અમે ચલો 20 વર્ષ આપણે લઈએ, સામાન્ય લઈએ કે ગુરુદેવ તત્વ અમને મળ્યું છે, 20 વર્ષથી કરવું છે, બરોબર છે, એમાં ગઈ, એમાં વર્ષ દરમિયાન કેટલા દિવસ, દિવસની કેટલી કલાક, કેટલું આવશે, કેટલું આવશે, ચલો માની લે 1 કલાક માની લઈ ગુરુદેશી જેમ એક પ્રવચ. મુનિ દશામાં આ એક સિવાય બીજું કોઈ કાર્ય ન હોય, શું છે એમનું 24 કલાક નું હોય, 365 દિવસ નું હોય, 1000 વર્ષ ગયા અને છતાં પણ શ્રદ્ધાની દ્રઢતા હતી, ચારિત્રમાં નહોતો થતો તો ખેદ હતો પણ પ્રયત્ન પુરુષાર્થ છૂટતો નહોતો. શું છે, કેટલું બધું સહજતાનો સાથે છે. શ્રદ્ધાની પૂર્ણતા છતાં ચારિત્રમાં ઓછપનો સ્વીકાર અને નિરંતર પુરુષાર્થની ધારા. સાધનામાં ક્યારેય થાકવું નહીં. સાધનાનો જો થાક લાગશે તો સાધના જ છૂટી જશે. નથી આગળ વધતા એનો એક ખેદ હોય છે, પણ એનાથી થાકી ન જવું, નિરાશ એટલા ન થવું. 1000 વર્ષ ઇઝ નોટ અ સ્મોલ પીરિયડ. નહીં, આપણે તો પ્રશ્ન જ નથી ને, 1000નો તો પ્રશ્ન. અને 24 કલાક એ સિવાય બીજું કાંઈ કામ હોય છે. અને તીર્થંકર મુનિરાજ હોય એને શું હોય, ઉપદેશ દેવાનું પણ ન હોય. હજી બીજી મુનિરાજ હોય તો હજી ઉપદેશ આપે ને બધું જ, આમને તો ઉપદેશ પણ નહીં દેવાનો. 24 કલાક, 1000 વર્ષ અને છતાં શું રહ્યું, શું રહ્યું, ધારા ટકી રહી જીવનમાં. એ આપણે માટે બહુ જ પ્રેરણાદાયક, એટલે કે વાર લાગે મૂંઝાવું નહીં, હિંમત, ગુજરાતી એમ કહે ને, હિંમત હારવી નહીં, નિરાશ થવું નહીં, પોતાની ધારા. નિશ્ચિતપણે સાચી દિશા છે તો વહેલું મોડું કાર્ય સિદ્ધિ થયા વગર રહેશે. દિશાથી જો ભટકી ગયા તો કોઈ ઉપાય નથી, પણ એટલું કમસે કમ એક જેને કઈ દિશા તો ખ્યાલમાં આવે, ક્યાંય સન્મુખતાનો મારે પુરુષાર્થ કરવાનો, કઈ તરફનો કરવાનો છે. તો એમાં એના દ્રષ્ટાંત ગુરુદેવસિંહ ઘણા પણ આપતા, પણ થોડક સાંભળવું તો પડશે ગુરુદેવના જૂના બધા. શું સરસ દ્રષ્ટાંત, આંબે કેરી આવી છે, પોપટ સીધો ઉડીને એનો સ્વાદ લે છે, અને કીડી, કીડી કેવી રીતે ઉડીને, કેવી રીતે, અરે નીચેથી જમીનથી જઈને થડથી જઈને ન્યાય જશે, પણ દિશા સાચી પકડી છે પહોંચી જાય છે. એમ કોઈ તીવ્ર મહાપુરુષાર્થી હોય છે તો શું થાય છે, સીધો ક્યાં પહોંચે છે, બધાના એવા પ્રકાર ન હોય છે. પણ સાચી દિશા એ લીમડે નથી ગઈ, કીડી ક્યાં ગઈ છે, આંબાના ઝાડે ગઈ છે, ભલે ધીરે ધીરે જશે. કીડી વેગ કહેવાય ને, કીડી વેગ. જીવનમાં કોઈ પ્રમાદ માટેની વાત નથી, કોઈ એવી દશા હોય, પણ ફરીથી સાધનાનો ક્યારે પણ શું ન આવવો જોઈએ, કંટાળો, બોજો એવું ન થવું જોઈએ. સાધનાની ધારા નિરંતર, ગુરુદેવ એના માટે ફરીથી કયો શબ્દ વાપરે છે, ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધકતી ધૂણી. ધકતી ધૂણી તો ખબર છે ને, ઓલું ધૂણી ધકાવે ને, તેમાં શું કરે છે, ક્યારે અગ્નિને બુજાવા ન દે, જેવી ધીમી પડી તો પાછી એમાં શું કરી નાખે, ઓલું છે ને લાકડું, શંકરે શંકરે ને અંદર નાખે. એમ અહીંયા શું છે, આખી ધકતી ધૂણી કોની, સાધનાની, નિરંતર ચાલુ રાખજે. ક્યાંય પણ પ્રમાદને વશ એ ધારા છૂટી ન જાય, ક્યારેય નિરાશ ન થવું. આ માર્ગ આપણા માટે અજાણ્યો છે, કારણ કે કોઈ દી સાધના નથી. બાકી આ માર્ગે અનંતા જીવો ગયા છે અને પૂર્ણતાને પામેલા છે. આ માર્ગમાં કોઈ નિષ્ફળ નથી હોતું. આજ કેવું હોય છે, ગમે એવો વેપાર કેવો કેવો હશે, 100% પ્રોફિટેબલ નહીં હોય, હશે ને મેજર કદાચ હશે, પણ એવું કયો હશે કે 100% પૈસા જ કમાય. જયારે આ માર્ગ કયો છે, આ વિધિ કેવું છે, 100% આમાં ફળ આવવાનું, કાળની વાર લાગે મૂંઝાયશ નહીં. તો અહીંયા ચલો ફરીથી પૂરું કરીએ. પર્યાયમાં રાગાદી ભલે, જો આ રીતે શું કહેવાનું છે, ફરીથી પ્રમાદ સૂચવવા માટે નથી, વાર લાગે તો પણ એમ, પણ વસ્તુ મૂળ સ્વરૂપે એવી છે નહીં. પર્યાયમાં રાગાદી છે ત્યારે પણ વિશ્વાસ કરજે કે મૂળ વસ્તુ ફરીથી કેવા રૂપે નથી, અધૂરા રૂપે નથી તો વિપરીત રૂપે તો ક્યાંથી હોય. પેલા આપણને લીધું ને, અધુરુષને મૂળ સ્વભાવ નથી, જ્ઞાન નિર્મળ અધૂરી જે ધારા સાધક દશાની, એ મૂળ સ્વભાવ. તો પછી રાગાદી વિભાવ એ તો મારો સ્વભાવ, ક્યાં તે સ્વભાવનો ભરોસો રાખજે, તારી ધારા સાધનાની નિરંતર રહ્યા વગર રહેશે ને, એનો વિસ્તાર.
अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपा मर पर प्रभु करियो अहो अहो उपकार सुं प्रभु चरण कने धरु आत्मा थी सही ते तो प्रभुए आपियो वरतु चरणादीन आदे हादि आजथि वरतो प्रभु आदीन दास दास हूँ दास छु आप प्रभु नो दीन सटस्थानक समझाविने भिन्न बताव्यो आप म्यान थकी तरवारवत ये उपकार यमा ये स्वरूप समझाविना पाम्यो दुख अनन समझाव्यो ते पदनमु श्री सद्गुरु भगवन् परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेने आप्यो भाननी तेने सदा प्रणाम देह छता जेनी दशा वरते देहाती ते ज्ञानी ना चरण मा को वंदन यगणित कहन गुरु ना चरण मा को वंदन यगणित भगवती मात न चरण मा को वंदन यगणित सौ ज्ञानी ना चरण मा ओ वंदन अगणित।